కుక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభు తత్వలోచనదాయకం.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી, આંખ 401, મુંબઈ, ભાદરવા સુદ એકમ, ભોમવાર 1948. ઓમ સત. શુભવૃત્તિ મણિલાલ બોટાદ, તમારા વૈરાગ્ય આદિ વિચારોવાળું એક પત્ર ત્રણેક દિવસ પહેલાં સવિસ્તર મળ્યું છે. જીવને વૈસે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ, અને તે સાથે શ્રમ, દમ, વિવેક આદિ સાધનો અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે એમ જાણીએ છીએ. જોગ શબ્દ લખ્યો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ એવો કરવો. ચારસો પત્રો આપણે પૂરા કર્યા, ક્રમસર પત્રોનું વાંચન ચાલે છે, એમાં વચનામૃતજીના 400 પત્રો પૂરા થયા. આજે 401નો પ્રારંભ થાય છે. કુલ 954 અથવા 55 પત્રો છે. અને મંદિરને 15 વર્ષ થઈ ગયા છે. 15 વર્ષમાં આપણે અડધે મંજિલ લગભગ પહોંચી છે. આવતા 15 વર્ષ કાઢવા પડશે. અસ્તુ. અહીંયા પત્ર છે એક બોટાદના મણિલાલ ઉપરનો પત્ર છે. ખૂબ વિચારણા આપે એવો પત્ર છે. કૃપાળુદેવની ઘણા ઘણા લોકોએ પત્રો લખ્યા છે, જુદા જુદા આશયથી લખ્યા છે, જુદી જુદી માગણી કરીને લખ્યા છે, જુદી જુદી વિનંતી કરીને લખ્યા છે. એમાં એક બોટાદના મણિલાલ, એને ખૂબ જીવનમાં વૈરાગ્ય આવી ગયો એટલે સર્વસંગ પરિત્યાગના ભાવ થયા, દીક્ષા લેવાના ભાવ થયા. સંસાર અસાર છે, નિરસ છે, સંયમ ધારણ કરવો આવા ભાવ થતા એમને સૌભાગભાઈનો કંઈ સંપર્ક હશે એટલે એમને પૂછ્યું કે મારા આ ભાવ થયા છે. મણિલાલ યુવાન છે. સૌભાગભાઈને કૃપાળુદેવનું ઓળખાણ થઈ ગયું હતું. મણિલાલનું કલ્યાણ સેમા છે, મણિલાલનું કલ્યાણ સાથી થાય, આવી ચિંતા સૌભાગને મણિલાલ વિશે થઈ એટલે એણે કહ્યું કે ભલે, તારે સંયમ લેવો હોય, દીક્ષા લેવી હોય તો ના નથી, પણ એક કામ કરો. એક જ્ઞાની પુરુષ મુંબઈમાં બિરાજે છે, એનું માર્ગદર્શન મેળવી લ્યો. બસ એમની તમારે એમની પાસેથી જે કંઈ સૂચન માર્ગદર્શન મળે એ પ્રમાણે તમે કરો. સૌભાગભાઈએ બીજો કંઈ પોતાનો અભિપ્રાય ન આપ્યો, પરંતુ તેની સાથે જોડી દીધા જ્ઞાની પુરુષ. આ જ વિશેષતા છે. સંસારી જીવો જ્યાં સ્વચ્છંદ જાગે છે, અભિમાન જાગે છે, ત્યાં કોઈનો કાંઈ પારમાર્થિક પ્રશ્ન એટલે પોતે ડાયો થાય. મને પૂછો ને બધું, મને બધી ખબર છે, હું બધું જાણું છું. આ એટલો દોડડાયો થાય ત્યારે આ જ્ઞાની પુરુષોનું લક્ષણ, ભક્ત પુરુષોનું લક્ષણ, મુમુક્ષુ પુરુષોનું લક્ષણ કે કંઈ પણ હોય તો એને એનાથી વરિષ્ઠ જે કંઈ હોય એની પાસે મોકલી દે. ઘણા તો ચર્ચામાંય ડાયા થતા હોય પોતે, જેને બધી પોતાને ખબર હોય. વિવેકહીનતા હોય ત્યારે સ્વચ્છંદ જોર કરે, અભિમાન ઉછાળા આપે, હું પણાનું અભિમાન એટલું જાગે, અહમ એટલો જાગે. આ ઈગો છે એ બહુ સૂક્ષ્મ છે અને ઈગો જીવને પછાડી દે. સૌભાગભાઈ જેવો આવો પારમાર્થિક પુરુષ તો જાણતો નહીં હોય મણિલાલને માર્ગદર્શન દેવાનું, એને નહીં ખબર પડતી હોય. એ ન કહે કે ઉભો રે ભાઈ, પણ એને કહ્યું. આવું ઉદાહરણ શાસ્ત્રની અંદર, એ હરિભદ્ર સુરીજી થયા એ ચિત્તોડના પુરોહિતને સાધ્વીજી મહારાજ કહે છે કે તમારે આ ગાથાનો અર્થ જાણવો હોય. સાધ્વીજી અજ્ઞાન હતા, પણ તમે એમ કરો મારે ગુરુદેવ પાસે જાઓ. જીવનું કલ્યાણ સેમા છે, સેનાથી થાય, પોતે ખસી જાય. અને એવા જ્ઞાની પુરુષ સાથે, એવા વિદવત પુરુષ સાથે જ્યારે જ્યારે પ્રસંગ મળે ત્યારે આ જીવનમાં શીખવા જેવું છે. કે જુઓ કૃપાળુ દેવ શું કહે છે વાંચો ભાઈ, તમે અમે જે કહીએ છીએ પછી બાજુમાં રાખો. પ્રભુ શું કહે છે, ભગવાને આમાં કંઈ કહ્યું છે એ વાંચો, એમાંથી સમજ કંઈ મળે છે એ મેળવો. હું નહીં તું હિ, નહીં તો સ્વચ્છંદ ક્યાંથી ટળે. આ અહંકાર, આ ઈગો કેટલા સૂક્ષ્મ છે, કેટલા મારી નાખે જીવને, જરા ઉપયોગ ચૂકી જવાય. અહીંયા એવા મણિલાલને, મણિલાલ કાંઈ બીજું જાણતા નથી, એને કાંઈ શ્રીમદ રાજચંદ્ર દેવનો પરિચય નથી, એને આ કેવા પુરુષ છે વગેરે કાંઈ બીજું એટલું કંઈ પૂર્વ પરિચય નથી. પણ સૌભાગ્ય કહ્યું છે કે તમે આ બોમ્બેમાં બિરાજમાન છે એવા જ્ઞાની પુરુષ, તમે એનું માર્ગદર્શન મેળવો. તો તારી વાત છે એને લખ, અને એને એ જે કેમ પછી કરવાનું વિચારશું આપણે. આ મણિલાલે સવિસ્તર પત્ર શ્રીમદ રાજચંદ્રને મુંબઈ ખાતે લખ્યો કે આ સંસારની અંદર કેવો વૈરાગ્ય છે, અને બધું વૈરાગ્યનું સ્વરૂપ ખૂબ લખ્યું હશે કે મને કેવો જીવનમાં વૈરાગ્ય આવ્યો છે, કંઈ ગમતું નથી પ્રભુ, હવે તો આ બધું કંટાળો લાગે છે, બોજ લાગે છે, સંસાર, સ્વજન, કુટુંબીજન, આર્થિક પ્રવૃત્તિ, ઉપાધિ, આ બધું ખૂબ લખ્યું હશે. કેમ કે જાણતા ન હોય જ્ઞાનીને જાણી બધું જણાવી દઈએ ને. કૃપાળુ દેવ લખે છે સવિસ્તર પત્ર તમારું મળ્યું છે, તમારા વૈરાગ્ય આદિ વિચારો વાળું એક પત્ર ત્રણેક દિવસ પહેલા સવિસ્તર મળ્યું છે. તમે તમારા વૈરાગ્ય વિશે ભરપૂર વાત લખી છે કે તમને કેવો વૈરાગ્ય છે. વૈરાગ્યના ઉભરા આવતા હોય જીવને, એક પરિપક્વ વૈરાગ્ય, એક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, અને એક આવેગનો વૈરાગ્ય, એક આવેશનો વૈરાગ્ય, આ બધા પ્રકાર છે. જ્ઞાનીઓ આને જાણે છે. જીવનમાં ઘણીવાર એવા પ્રસંગો આવે કે કોઈ એવા દિવસો આવે, ઘણીવાર પર્યુષણની અંદર ઘણાને વૈરાગ્યના ઉભરા આવે, કોઈના સ્વજનના મૃત્યુના વિયોગ પ્રસંગે વૈરાગ્યના ઉભરા આવે, જીવનમાં કંઈ પ્રતિકૂળતા ઊભી થાય અને વૈરાગ્યના ઉભરા આવે, જીવનમાં શારીરિક દર્દ ઊભું થાય અને વૈરાગ્ય જાગે કે આ બધું નકામું છે, આ બધો સંસાર અસાર છે. આવું બધું ખૂબ ડાઈ ડાઈ વાતો જીવ કરે. વૈરાગ્યના અનેક મૂળ છે, અનેક સ્રોત છે. કોઈ વૈરાગ્ય એક પોઝિટિવ છે અને કોઈ વૈરાગ્ય એક રિએક્શન છે, પ્રતિભાવ છે, પ્રતિકાર છે. ધંધાની અંદર નુકસાન આવે, કોઈએ વિશ્વાસઘાત કર્યો, કોઈ આપણું ધાર્યું કામ થયું નહીં, અને વૈરાગ્ય આવે આખા સંસાર ઉપર, આવું બને. જ્ઞાનીઓએ ઘણીવાર એને સ્મશાન વૈરાગ્ય કહ્યો છે. સ્મશાન એટલે પ્રસંગ વૈરાગ્ય. એ સ્મશાને ગયો ત્યાં સુધી એમ લાગે કે આ જીવની અંદર બસ આવું જ છે બધું, આખરે સૌએ અહીંયા જ જવાનું છે ને, બસ આ બોલી ગયો, બધાએ અહીંયા જ જવાનું છે, પણ તું પાછો ક્યાં જાશ? તો કે હવે રજા આપો, કાં તો હું મારા ઘરે જાઉં. ભાઈ કેટલું જીવનમાં અદ્ભુત ઘટનાઓ બને છે. સૌભાગભાઈએ કેટલો ઉપકાર આ મણિલાલ ઉપર કર્યો હશે, અને મણિલાલે પત્ર લખીને સૌભાગ કૃપાળુ દેવે એને જે માર્ગદર્શન આપ્યું છે, એક આવા વૈરાગ્યવાન જીવને ખૂબ વિચારવા જેવું છે. પત્રો તો બધા એક એક અદ્ભુત આવે છે, અને એક એક પત્રની અંદર એટલી નવીનતા હોય છે, એટલું બધું જેને કહીને કે કોઈ અપૂર્વ વાતો એમાંથી નીકળતી જ હોય. જેમ જેમ વાંચતા જાઓ, જેમ જેમ વિચારતા જાઓ, જેમ સ્વપ્ને ન ધારેલી વાતો એમાંથી નીકળતી જ જાય. શ્રીમદ રાજચંદ્રજીના એક એક બોધ એ આ વિચારોની ખાણ છે, ખૂટે નહીં કોઈ દિવસ. તમારે એ પત્રોને 10 જણા વાંચે, 15 વાંચે, 15ને નવું મળે, જો વાંચનારમાં દ્રષ્ટિ હોય તો, જો અહંભાવ રહિત થઈને વાંચે તો, જો હોશિયારી કરીને વાંચવા જાય તો ક્યાંય અથડાઈ જાય, એનું કામ નથી. શુભ વૃત્તિ મણિલાલ બોટાદ. સીધું મણિલાલને લેબલ આપી દીધું કે તમારી વૃત્તિઓ શુભ છે, નથિંગ મોર દેન દેટ. તમારી વૃત્તિઓ શુભ છે, સારા વિચારો આવ્યા છે, તમારી વૃત્તિ અત્યારે સારી જાગી છે. તમારા વૈરાગ્ય આદિ વિચારોવાળું એક પત્ર ત્રણેક દિવસ પહેલાં સવિસ્તર મળ્યું છે. ખૂબ વિગતવાર તમે તમારા વૈરાગ્ય વિશે લખ્યું છે. હવે કૃપાળુદેવ એને જવાબ આપે છે. જીવની વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ. જીવમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય એ એક ગુણ ઉત્પન્ન થયો. સારું, વૈરાગ્ય ઉત્પન્ન થવો એટલે ગૃહ કુટુંબ આદિની વિશે અનાસક્ત બુદ્ધિ થવી, તે વૈરાગ્ય. પત્રાંક 506. ગ્રહ કુટુંબ આદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. એટલે પોતાનું જ છે, બધું જ છે, સંગ્રહ પરિગ્રહ બધો પોતાના કર્મના ઉદયથી પોતાને સંસાર પ્રાપ્ત થયો છે. સંબંધોનો સંસાર, સંયોગોનો સંસાર, સંગ્રહનો સંસાર, પરિગ્રહનો સંસાર, સ્વજનોનો સંસાર, પરિજનોનો સંસાર. પણ આમાં તારી બુદ્ધિ અનાસક્ત થવી એ વૈરાગ્ય છે. આ મટી જવું તે વૈરાગ્ય નથી, અથવા મટાડી દેવું તે વૈરાગ્ય નથી, અને હળગાવી દઉં આ વૈરાગ્ય નથી, આનાથી હું ભાગી જાઉં આ વૈરાગ્ય નથી. સમજી લઈએ, એના પ્રત્યે અનાસક્ત બુદ્ધિ થવી. ચિત્તની અંદરની અવસ્થા બદલાય છે. મારાપણાનો જે ભાવ હતો પર સાથે, સંયોગ સાથે, સંબંધ સાથે, એ નીકળી ગયો. આ તો સંયોગ છે, આ મારા નથી, હું તો એનાથી પર છું. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય. ઓહો, આ શરીર છે એ પણ પર છે, સંયોગ છે. સંયોગ સંબંધે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થઈ આ દેહનો પ્રસંગ પણ નિવૃત્ત થશે. 692 સંયોગ છે, અને એ પ્રારબ્ધ ઉદયમાં આવ્યું છે, અને એ પ્રારબ્ધ વ્યતીત થઈ આ દેહનો વિયોગ થશે. રાખ્યો રખાતો નથી, મૂક્યો મૂકાતો નથી. જો આવી સંયોગની એકવાર વાત આવે એટલે એ ટેમ્પરરી છે. ઇટ ઇઝ ફોર ટાઈમ બીંગ, ઇટ ઇઝ એન ઇન્સિડન્ટ, ઇટ્સ નોટ માઇન. એ કલ્પના આખી બદલાઈ ગઈ જીવની, મમત્વની બુદ્ધિ તૂટી ગઈ. આ એક સંયોગ છે. દરેકને એના જીવનમાં કંઈ ને કંઈ સંયોગો મળ્યા છે, અને દરેકના સંયોગો જુદા છે. એક રાજા છે, એક રંક છે. તો એનું કારણ શું છે? તો કે એના પોતાના કર્મનો વિભાગ છે, શુભાશુભ કર્મનું ફળ છે. એક રાયની એક નૃપ એ આદિ જે ભેદ, કારણ વિનાન કાર્ય તે એ જ શુભાશુભ વેદ. કેટલું મહાન સત્ય એક ગાથાની અંદર નીતરી રહ્યું છે કે એક રાય છે, એક રંગ છે. આ કારણ વિના કંઈ બનતું નથી. એના સંયોગો, મારા સંયોગો, મારા મિત્રના સંયોગો, મારા ભાઈના સંયોગો, મારા પિતાના સંયોગો, મારા પુત્રના સંયોગો, પ્રત્યેકના અલગ છે. આ જીવનું ભોળપણ છે અથવા મૂર્ખાઈ છે કે માને છે કે મારા દીકરાની વ્યવસ્થા તો મારે જ કરવાની છે, અને હજી છોકરો નાનો છે એટલે મારે 2-5 વર્ષ તો એનું ધ્યાન રાખવા, આ એનું ડાપણ, આ એનું સાણપણ મારે રાખવાનું છે. બહુ સારું, તું આજ ભણ્યો ને જ્ઞાની પાસેથી કે પ્રત્યેકને એનું શુભાશુભ કર્મ અલગ છે. એટલું પણ હજી તને જ્ઞાન તો થયું જ નથી ને, શ્રદ્ધાંત તો થયું જ નથી ને. હજી તારે તો તારા દીકરા માટે જ બધું કરવાનું છે ને. પાછું શું કે મારે તો કાંઈ નથી, મારે તો કાંઈ નથી, હું તો કાલ હવારે નીકળી જાઉં. પણ આને કારણે, વાહ, આ પરદુઃખ ભંજન વિક્રમ રાજા, એનો અવતાર, જીવને વિવેક નથી. કારણ વિનાન કાર્ય તે એ જ શુભાશુભ વેદ. તું જાણતો ખરો, અનુભવ કર કે પ્રત્યેકને પોતાના શુભ અને અશુભ કર્મ. હવે પોતાને જે શુભ કર્મ કે અશુભ કર્મથી જે સંયોગો પ્રાપ્ત થયા છે, એ સંયોગમાં આજ સુધી અજ્ઞાનને કારણે મમત્વ બુદ્ધિ હતી કે ઘર મારું, પૈસો મારો, સંપત્તિ મારી, મિલકત મારી, સ્વજનો મારા, આ મમત્વના ભાવથી ગોઠાયો તો એટલા સંસારનો, બાકી તો સંસારમાં પદાર્થો અનંત છે પણ આને પોતાનું જે છે એટલા પૂરતો ગોઠાયો છે. આ જ્ઞાની કે છે વૈરાગ્ય થવો એટલે પોતાના ગ્રહ કુટુંબ આદિ ભાવ પ્રત્યેથી અનાસક્ત બુદ્ધિ થવી, તે વૈરાગ્ય છે. આ 506માં કૃપાળુદેવે વૈરાગ્યની વ્યાખ્યા આપી કે આ બધું ભલે મારું છે પણ આ કર્મના સંયોગે છે અને માત્ર ઇટ ઇઝ ઇન્સિડન્ટ, નથિંગ માઇન. એટલે એનામાં રહેલી મમતા જે છે એ તૂટી ગઈ. અહમ બુદ્ધિ હતી તે અહમ બુદ્ધિ મંદ થઈ, કે અહમ બુદ્ધિ મારું છે, મારું હોઈ શકે નહીં, પરનો હું સ્વામી હોઈ શકો નહીં. જડ છે એ સંયોગથી આવે અને સંયોગથી જાય, પર છે એ સંયોગથી આવે અને સંયોગથી જાય. હવે જેને દુઃખી એ જ થાય છે કે જેણે એમાં મમત્વ બુદ્ધિ કરી, જેમાં એને મારાપણાના ભાવ કર્યા, જેમાં એને આસક્તિથી જે જીવ જોડાયો, એને એ પદાર્થમાં થતા ફેરફારથી આ સુખી દુઃખી થયો. આનું લીવર કોના હાથમાં? પદાર્થના હાથમાં, એના હાથમાં નહીં, એના હાથમાં નહીં. એક ગોવાળ ગાયને લઈને જાય છે, ગાયના ગળામાં દોરડું છે અને ગોવાળે હાથમાં બરોબર પકડી રાખ્યું છે અને દોરી જાય છે. સામે એક સંન્યાસી ગુરુને શિષ્ય ચાલ્યા આવે છે. શિષ્યને બોધ આપવા માટેનો પ્રસંગ છે એમ માનીને ગુરુએ શિષ્યને કીધું કે આમાં કોણ કોનો માલિક છે? તો કે ગુરુજી આટલી તમને ખબર નથી પડતી, મેં તો આ ખોટા ગુરુ પકડી લીધા. ગાયના ગળામાં દોરડું છે અને પેલાના હાથમાં દોરડું છે, તો ગાય ગુલામ છે અને એનો આ ગોવાળ છે એનો માલિક છે. આમાં શું સમજવાનું હતું, બીજું શું જાણવું હતું? ગુરુએ કીધું કે ધાર કે દોરડું છૂટી જાય તો, તૂટી જાય તો કોણ કોની પાછળ દોડે? તો આ ગોવાળ ગાય પાછળ, તો ગુલામ કોણ? આપણા સંસારીઓની સ્થિતિ એવી છે. આપણે માનીએ છીએ આપણું ઘર, પદાર્થ, સંપત્તિ આ બધા, એમાં કંઈ છૂટી જાય તો કોણ કોની પાછળ રોવા બેસે છે? ઘર આપણી પાછળ રોવે છે કે આપણે ઘર પાછળ રોઈ છે? તો કોણ ગુલામ ખબર પડી, માલિક કોણ? એમ આ જીવ આખા સંસારની અંદર પૂતગલના સંબંધોનો ગુલામ છે, સંયોગનો ગુલામ છે. આ આસક્તિ જેથી છૂટે તેથી વૈરાગ્ય છે, કે એ તો સંયોગેથી આવેલો છે, એ તો કર્મથી આવેલું છે, આવે તો જાય, આ કુદરતનો ક્રમ છે. એને જ્ઞાનીઓએ સત અને ઋત એ બે શબ્દ આપ્યા છે. સત જે ત્રિકાળ છે અને ઋત છે જેના નિયમો ત્રિકાળ છે. હું ત્રિકાળ છું, મારું અસ્તિત્વ ત્રિકાળ છે. આ દેહ છે તોય હું છું, આ દેહ નહોતો ત્યારે પણ હું હતો અને આ દેહ ચાલ્યો જશે પછી પણ હું છું. આ સત, આ સત. અને જે મળ્યું છે એનો વિયોગ છે, જે જન્મ્યું છે તે મરશે. આ ઋત. ખીલ્યું છે તે કર્માશે, ઉગ્યું છે તે આથમશે. સંયોગ છે ત્યાં વિયોગ છે. આ ઋત છે. તો સત અને ઋતના સંબંધો સમજવા પડે પરમાર્થની અંદર. તો જળ અને ચેતનનો વિવેક જીવની અંદર જાગૃત થાય. તો શરીર છે એ જન્મ્યું છે, ભાઈ તું સત છો. શરીરને ઋતનો નિયમ લાગુ પડે છે, એ જન્મ્યું છે એટલે મરવાનું છે જ. એકવાર સાચી સમજણ જીવને આવી જાય, જ્ઞાનીઓ કહે છે વૈરાગ્યની સાચી સમજણ મેળવીએ. વૈરાગ્ય એટલે અજ્ઞાન ભાવે પરમા માલિકીની બુદ્ધિ, આસક્તિની બુદ્ધિ, સ્વત્વની ભાવના, એને નાશ થવો, એનું નામ વૈરાગ્ય. જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ. કૃપાળુદેવ મણિલાલને બિરદાવે છે કે વાહ મણિલાલ વાહ, સાચો કે ખોટો પણ તને વૈરાગ્ય થયો, તને એમ થયું ને કે આ બધું કાંઈ મારું નથી, આમાં કાંઈ હરાવાટ નથી. હવે કેવી રીતે થયું પછી વાત છે, પણ એક વાર એમ તો થયું ને કે આ બધું ખોટું છે. જીવને વિશે ગુણ છે આ. વૈરાગ્ય ઉત્પન્ન થવો એ આત્માનો ગુણ છે, જ્ઞાનની નિશાની છે. મોહબુદ્ધિ થવી, આસક્તિ થવી, અહમભાવ થવો, મમત્વ ભાવ થવો એ દોષ છે, એ દોષ બુદ્ધિ છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ છ પદની દેશના પ્રકાશી છે. છ પદનો પત્ર. જીવની પાસે આ પ્રકારનો અહંભાવ અને મમત્વ ભાવ છે, એ સંયોગને પોતાના માનીને બેઠો છે, એ સંયોગ સાથે એકરૂપ થઈ ગયો છે. એટલે સંયોગમાં થતા ફેરફારથી આનું નાવ હાલક ડોલક થાય છે, આ સુખી દુઃખી થઈ જાય છે. સંયોગોમાં બદલાવ થાય છે અને કાં આને હર્ષના ઉછાળા આવે છે અને કાં આને શોકના ઉછાળા આવે છે. જ્ઞાનીઓ દેહાદી વિશે હર્ષ શોક કરતા નથી. આવો વૈરાગ્યનો ગુણ કૃપાળુદેવ કહે છે, જીવને વિષય ઉત્પન્ન થવો એ મોટો ગુણ જાણીએ છીએ. હવે આગળ કે માત્ર વૈરાગ્ય આવ્યાથી આ વાતનો ફેંસલો નથી. એટલે કે છે, અને તે સાથે, તે સાથે એટલે કેની સાથે? વૈરાગ્યની સાથે શમ, દમ, વિવેક આદિ સાધનો અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે એમ જાણીએ છીએ. માત્ર વૈરાગ્ય આવે એથી કલ્યાણ હાથમાં આવે નહીં. અમે જાણીએ છીએ કે જીવને કલ્યાણની પ્રાપ્તિનો માર્ગ સુલભ થાય, પણ કેવળ આ વૈરાગ્યના ઉભરા આવ્યા છે એનાથી નહીં. એની સાથે શું શબ્દ મૂક્યો? શમ. શમ શબ્દ મૂક્યો, જબરજસ્ત શબ્દ છે જૈન દર્શનનો. સમ સંવેગ નિર્વેદ આસ્થા અને અનુકંપા, એ શમને ઉપશમ કહે છે. વૈરાગ્ય સાથે ઉપશમ જોઈએ. આ ગ્રહ કુટુંબ આદિ ભાવ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ થવી એ વૈરાગ્ય છે, તેમ તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિના સંયોગોમાં રાગદ્વેષના પરિણામ ન થવા તે સમ છે. સંયોગો આવે ને જાય, ચડે ને પડે, પલટાય ને સુલટાય, તો પણ એની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એને વિશે હર્ષ શોકના પરિણામ ન થાય, રાગ દ્વેષના પરિણામ ન થાય. આને જ્ઞાનીઓ કહે છે ઉપશમ. આવે તોય ભલે, જાય તોય ભલે. આવે તો એનો ઉદય હશે એટલે પૂદગળ પદાર્થ મને સાંપડ્યા, અને એનું પુણ્ય પરવારી ગયું તો એ ગયા. હું તો રહ્યો કાયમ છું. આ પૂદગલોની આવન જાવનની અંદર આવી સ્થિતિ જેની છે એને શ્રમ, દમ. દમ કહેતા દમન કરવાનું, વૃત્તિઓ ઉછાળા મારે. જ્યારે આવે ત્યારે વૃત્તિઓ ઉછાળા મારે. ખૂબ સુખ સાહેબી હોય તો ઇન્દ્રિયોનો વેપાર કેવો ચાલે? નિરંકુશ. ભોગ અને ઉપભોગમાં જ દ્રષ્ટિ રહે. આખો દે કંઈક ને કંઈક હાલ ઇન્દ્રિયોના ભોગ ઉપભોગના વિષયો તરફ આખું ચિત્તનો ઉપયોગ એમાં જ ચાલે છે, કારણ કે થોડી અનુકૂળતા થઈ છે એટલે સંયમ ઘણો દૂર વયો જાય. શમ પછી દમ કીધું છે. આ જૈન દર્શનની અંદર આ બીજો શબ્દ છે, સાધુ છે એ સમ, દમ અને ખમ એનો ઉપાસક છે. ખાંતિ, શાંતિ ને દાંતિ એનું સ્વરૂપ છે. એ સમતાનો ધારણ કરનાર છે, એ ઇન્દ્રિયોનું દમન કરનાર છે. ઇન્દ્રિયોનું દમન કરે એટલે કંઈ હાથ કાપી નથી નાખતો, આંખ ફોડી નથી નાખતો, કાન કાપી નથી નાખતો, પરંતુ ઇન્દ્રિયોના વિષયો ઉપર સંયમ ધારણ કરે છે. આને દમન કહેવાય. દમનનો અર્થ અન્ય પરિભાષામાં ડિક્શનરી મિનિંગની અંદર બરોબર ન હોવાને કારણે એનો પરમાર્થ અર્થ સમજાયો નથી. કે વિષયોને મારી નાખવા, વૃત્તિઓને મારી નાખવી, વિષય વૃત્તિઓ જે ઝેર ભરેલી વૃત્તિઓ છે, વિકાર છે જે ઇન્દ્રિયોના, એ વિકારનો ઉપર સંયમ ધારણ કરવો એને દમન કહેવાય છે. ઇન્દ્રિય દમન. આ જૈન દર્શનમાં વ્રત તપની અંદર લોકો જૈનની ટીકા કરે ત્યારે બસ આ શબ્દ લખે કે આ બધા તો દમનમાં માને છે, અમે શમનમાં માનીએ છીએ. હોશિયાર ને બધા એટલે લખીએ. પણ જ્ઞાનીઓ કહે છે કે શમન એ ચિત્તની અવસ્થા છે અને દમન એ વ્યવહારની અવસ્થા છે. એ ઇન્દ્રિયોને દંભી એટલે એના વિષયો નિરંકુશપણે બેફામપણે જાતા હોય તો એ ન જવા દેવા. ભોગ ઉપભોગની અંદર, ઇન્દ્રિયોના વિષયની અંદર આ જીવ પરાસ્ત ન થાય. ગમે તે વસ્તુ તો નજર સામે દુનિયામાં તો આવે જ આવે, એટલે એ જ પ્રકારની નીચ વૃત્તિઓ જાગે, અને એ નીચ વૃત્તિઓ જાગે એટલે તદ અનુસાર વ્યવહાર કરવો. તો પશુમાં અને તારામાં શું ફેર? પશુને પણ કોઈ પણ જાતનું ખાણ દેખીને મોઢું નાખવાનું મન થાય છે. એના ઇન્દ્રિયો વિષય ઉપર કોઈ પણ પ્રકારનું દમન હોતું નથી. એ ગમે તે વસ્તુનો, એને જ્યારે ગમે તે પાંચ ઇન્દ્રિયોમાંથી ગમે તે ઇન્દ્રિયોનો વિષય જાગે તો એ તદ અનુસાર વ્યવહાર કરે. એવો વ્યવહાર મનુષ્ય અવસ્થામાં રહેલો જીવ કરી શકે ખરો? દમન કરવું જોઈએ. એટલે શ્રમ સાથે દમ, ઇન્દ્રિયોને દમવી એટલે ઇન્દ્રિયોના વિષયોના બેફામપણાને, નિરંકુશપણાને અંકુશમાં લાવવા, સંયમમાં લાવવી, ઇન્દ્રિયોના વ્યાપારને સંયમિત કરવો. ખાવું તો છે પણ શું ખાવું અને શું ન ખાવું, ભક્ષ્ય અને અભક્ષ્ય, પથ્ય અને અપથ્ય, કેટલું ખાવું, ક્યારે ખાવું, શું ખાવું, કેમ ખાવું, કેવી રીતે ખાવું, આ બધો વ્યવહાર દમનમાં આવે. સમ પછી દમ અને વિવેક. વિવેક જાગે ક્યારે, કેવી રીતે, આ બધો જ જે વિવેક છે. સંબંધના જગતમાં જીવતો જીવ છે, સામાજિક પ્રાણી એવો જીવ છે, એણે સમાજની મર્યાદા, કુટુંબની મર્યાદા, સંસારની મર્યાદા, ગૃહસ્થની મર્યાદા રાખવી કે ના રાખવી? અમને પ્રેમ કરવાની ઈચ્છા થઈ, લક્ષણે ચોક અમે પ્રેમ કરીએ, આ અપલખણ અમેરિકાનું છે, આપણું નથી. અને કોઈ એમ કે હા એમાં શું, એને ભાવ આવ્યો જ કરે એ તો પ્રકાર, તો ત્યાં વિવેક નથી. તમારો ભાવ સાચો, તમને પ્રેમ કરવાનો ભાવ થઈ ગયો સાચો, પણ વિવેક નથી. ઘરમાં જો સંતાનોની મર્યાદા પણ મા બાપ ન જાળવતા હોય એના વિકારમાં, તો વિવેક નથી, આ ડાપણ નથી, કઈ મનુષ્યપણું નથી. એમાં મોક્ષમાળાના ચોથા પાઠમાં પરમ કૃપાળુ દેવે મનુષ્યનું એક જ લક્ષણ કીધું, બાકી બધું સમાન. એના હાથ પગ આંખ નાક કાન બધું વાંદરાને જેટલું એટલું, માણસને ઉલટાનું વાંદરાને એક પૂછડું વધારે, પણ ભેદ એક જ કીધો, પશુમાં અને મનુષ્યમાં એક જ ભેદ છે, આનામાં વિવેક દ્રષ્ટિ છે. અને પછી એમ કે આપણા બાપદાદા વાંદરા હતા, પણ તમને જોઈને તો તમે વાંદરાના બાપદાદા હો એવું લાગે છે. આપણા પૂર્વજો નહીં પણ તમે વાંદરાના પૂર્વજો થશો એવું લક્ષણ દેખાય છે. વિવેકનો અભાવ, સ્વચ્છંદતા, જે પરમિસિવ સોસાયટી જે શરૂ થઈ છે દુનિયામાં, જે પવન ફૂંકાણો છે ભોગવાદનો, આ વાત વિવેકહીનતાની વાત છે. એ મનુષ્યતાથી અધોગતિનું કારણ છે, પશુતા તરફની આપણી ગતિ છે. પ્રશ્નમાં ઘણી વાર વિચારણા થાય ત્યારે એમ કે અગાઉના જમાનામાં અને અત્યારના જમાનામાં ફરક શું? કાળ એવો હતો કે ગતિ ચાર કીધી પ્રભુએ, દેવગતિ, મનુષ્ય ગતિ, તિરંજ ગતિ અને નારક ગતિ. એમાં સ્વરૂપ એવું સરસ ગોઠવું કે મનુષ્યને અને તિરંજને સાથે રાખ્યા, મનુષ્યને અને તિરંજને સાથે રાખ્યા, સાથે જ છે. પણ નારક ગતિ દેખાતી નથી અને દેવગતિ ઉપર છે, આ નીચે છે, એ જીવો અલગ છે. પણ મનુષ્યો એ કાળની અંદર એવા પુણ્યવાન હતા, એવા વિવેકવાન હતા કે મનુષ્યના વિવેકને કારણે દેવો ત્યાંથી નીચે આવતા. કેટલીય ધર્મ આરાધનાઓ થાય ત્યારે દેવોની હાજરી, દેવગતિના જીવો ભોગ ઉપભોગની અંદર, સમૃદ્ધિને વૈભવની અંદર, એકદમ મોજ વિલાસની અંદર છે, એવી ગતિ એને પ્રાપ્ત થઈ છે, સુખથી ભરપૂર છે, કોઈ ચિંતા નથી. એવા જીવો પણ મનુષ્યની ભક્તિ અને મનુષ્યનો પ્રેમ પરમાત્માનો જોઈને દેવો અહીંયા સાથે જોડાતા અદ્રશ્ય રૂપે આવે. અને એવા કેટલાય ઉદાહરણો છે કે સંત મહાત્માઓ ભક્તિ કરતા હોય, કોઈ મંદિરોની અંદર થતી હોય તો દેવોની સૂક્ષ્મ પણ ત્યાં હાજરી હોય. મનુષ્યનું પુણ્ય ચાલતું હતું કે દેવો અહીંયા હાજરી આપવા આવે, એની એની ગતિના છોડીને એની પાસે જે લબ્ધિ છે શરીરને વિકુરવાની, એ લબ્ધિથી દેવોની હાજરી મનુષ્ય લોકની અંદર મનુષ્યની સાથે થતી. અને આજે જે અત્યારે જે નપાવટતા ચાલી છે, હવે એમ લાગે છે કે નારકીઓ પણ ઉપર આવશે. દેવ તો હવે કોઈ આવતા જ નથી, હવે તો ક્યાંય એ વાત રહેતી જ નથી, પતી ગયું. દેવગતિના લોકોને હવે અહીંયા આવવા જેવું કંઈ રહ્યું, કારણ કે મનુષ્ય વિવેક ભૂલ્યો છે, વિવેક ભૂલ્યો છે. એટલે એનું જે તેજ છે, એની જે શક્તિ છે, એ શક્તિ હણાઈ ગઈ. ભગવાન વિચારતા હતા સમવસન રચવા કોણ આવતું હતું, ભગવાન તો મનુષ્ય ગતિના ને. મહામુનિઓ તપ કરતા હતા એની રક્ષા ઉપસર્ગ વખતે કોણ હાજરી આપતું હતું. કેટલા પ્રસંગો ને કેટલા કથાનકો જોવા છે તમારે કે જ્યાં દેવોની અદ્રશ્ય શક્તિઓની હાજરી આપણને શાસ્ત્રકારોએ ગાય બતાવી હોય. પ્રભુ જ્યાં વિચરે ત્યાં દેવો આવે, જ્ઞાનીઓ કેવડીઓ જ્યાં હોય ત્યાં દેવો આવે. સરસ મજાના પ્રતિષ્ઠા મહોત્સવ થાય, દેવોની હાજરી હોય. સરસ ભક્તિના મહોત્સવ થાય, દેવ દેવીઓ ત્યાં અપ્સરાઓ નાચ કરવા આવે. ઘંટારવ સંભળાય, ઝાલર સંભળાય, સુગંધી મળતાય, અનુભવી શકે દેહ મનુ. આ કાળા માથાના માનવીઓ, આ મૃત્યુલોકના માનવીઓ એ જીવોની હાજરીને અનુભવી શકે કે ના, કોઈ એવી દિવ્ય આત્માઓ અહીંયા અત્યારે આપણી આસપાસ છે. અને એ દેવતાઓ એટલા બધા જાગૃત, એટલે શાસનની રક્ષા કરવા આવે. અને શાસનની રક્ષા એટલે શું, એને ક્યું રાજ સાચવવું છે, પણ ભક્તોની રક્ષા કરવા આવે. એટલે ભક્તો જ્યાં ભક્તિ કરતા હોય, ભક્તો તપ તપતા હોય, તો દેવ દેવીઓ, શાસન દેવી, શાસન દેવ એની રક્ષા કરે. કેટલા દાખલાઓ છે કે તીર્થની અંદર માર્ગ ભૂલે અને કોઈ માર્ગ બતાવવા આવે, કોઈ કષ્ટ પડે અને કોઈ કષ્ટમાંથી ઉગારી લે કે આમ નહીં ને આમ કરો, ખબર ન પડે કોણે કર્યું, તો કે અધિષ્ઠાયક દેવ જીવતો જાગતો છે. શાસનના દેવ જીવતાને જાગતા છે, શાસનની દેવીઓ જીવતીને જાગતી છે. એક કાળ હતો અને આજે મંદિરો અફલાતું થાય છે, કરોડોની સંખ્યામાં, કરોડો રૂપિયામાં થાય છે, પણ દેવ તત્વનો અભાવ છે. કારણ કે આપણી પુણ્યાય પાતળી પડે છે, આપણી પુણ્યાયનું જોર નથી, આપણી પૈસાનું જોર વધી ગયું છે. આપણે પૈસાના જોરથી ધર્મ કરવો છે, પુણ્યાયના જોરથી કરવો નથી. તો કોણ દૈવી ગુણ અને સંપત્તિ આપણી રક્ષા કરે, કોણ આપણી વહારે આવે, કોણ આપણને મદદ કરે? આપણે ભપકા જોઈએ છે, ભાવ નથી જોઈતા. ભક્તિ ભાવમાં છે, ભપકામાં નથી. જ્ઞાની કે છે, શમ દમ વિવેક આદિ સાધનો અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે. ભાઈ વૈરાગ્ય તો આવ્યો, પણ વૈરાગ્યની સાથે જો શમ દમ અને વિવેક આ જો સાથે નહીં આવે તો કલ્યાણની પ્રાપ્તિનો માર્ગ સુલભ નહીં થાય. અને આવા સાધનો પ્રાપ્ત થવા માટે તો કે છે કે તેનો અર્થ, આ જોગનો અર્થ શું કરવો, પ્રસંગ અથવા સત્સંગ કરવો. એવો પ્રસંગ જીવને પ્રાપ્ત થાય, વૈરાગ્ય થયો હોય અને પ્રસંગ પ્રાપ્ત થાય, સત્સંગ પ્રાપ્ત થાય, કે જે પ્રસંગને સત્સંગમાંથી જીવને સમ મળે, દમ મળે અને વિવેક મળે. વૈરાગ્ય વધતા ઉપશમ ઇક્વલ ટુ કલ્યાણનો માર્ગ, વૈરાગ્ય વધતા શમ ઇક્વલ ટુ કલ્યાણનો માર્ગ, વૈરાગ્ય વધતા વિવેક. વિવેક વિનાનો વૈરાગ્ય આંધળો ભીત કરી નાખશે, આર્ત ધ્યાનમાં જશે, રૌદ્ર ધ્યાનમાં જશે. જો વૈરાગ્યને દિશા નહીં મળે તો વૈરાગ્ય તો ઘણાને એવો આવી ગયો છે અને પછી શૃંગારમાં ને ભોગમાં લપટાયા છે, કારણ કે વિવેક ન આવ્યો, વૈરાગ્ય આવ્યો પણ વિવેક જાગ્યો નહીં. તો કે છે, એ જોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે. મણિલાલને કહે છે કે તમારો વૈરાગ્ય જાણ્યો, આ ગુણ બહુ મજાના છે, પણ હવે શમ દમ અને વિવેક જાગૃત થાય તો કલ્યાણનો માર્ગ સુલભ થાય. આવો પ્રસંગ તમને પ્રાપ્ત થાય, આવો સત્સંગ તમને પ્રાપ્ત થાય કે જે સત્સંગમાંથી જીવને સમ મળે, જે સત્સંગમાંથી જીવને દમ મળે, જે સત્સંગમાંથી જીવને વિવેક પ્રાપ્ત થાય. તો સત્સંગના પણ કૃપાળુ દેવે કે કયો સત્સંગ ફળવાન, કયો સત્સંગ જીવને બળવાન, તો એનું પણ અહીંયા જવાબ આપ્યો છે કે જે સત્સંગમાંથી જીવને ઉપશમની પ્રાપ્તિ થાય, કે જળ પદાર્થો મળે કે ન મળે તો પણ જીવને ક્લેશ અને કષાયના પરિણામો થાય નહીં. દમ મળ્યું હોય તો પણ ઇન્દ્રિયોના ભોગ ઉપભોગની વૃત્તિઓ નિરંકુશપણે બેફામપણે જાય નહીં, પરંતુ એમાં સંયમ જાગૃત થાય. આ દમ છે, દમ સંયમનું સ્વરૂપ છે. અને વિવેક શું હિતકારી અને શું અહિતકારી, આત્મકલ્યાણ માટે શેનું હિત છે અને શું નથી, આવું ભાન જેને જાગૃત થાય એ સેન્સ ઓફ જસ્ટિસ, એ સેન્સ ઓફ પ્રપોર્શન, ક્યાં કેટલું ને ક્યાં કેટલું નહીં, આવું જેને ભાન થાય કે જીવનમાં ભોગ કેટલો ને કેટલો નહીં, દ્રવ્ય કેટલું મારા માટે સ્વાર્થ માટે ને કેટલું પરાર્થ માટે, પૈસો તો મળે પણ બધો જ પૈસો જીવનમાં સ્વભોગ માટે નથી, જીવનના અનેક જીવોના દુઃખ દર્દ દૂર કરવાના પરોપકારની ભાવનાઓ જાગૃત થવી, આ બધું વિવેકનું કારણ છે. નહીતર તો સમજે કે મારું છે ને, મેં મેળવ્યું છે ને, આઈ હેવ અચીવડ ઇટ, પતી ગયું, હું દેકાન. અરે તારી સંપત્તિ ઉપર જગત આખાનો અધિકાર છે, જીવા જીવનો અધિકાર છે, તારે તો એમાંથી જોઈએ એટલું જ વાપરવાનું છે, તું ક્યાં એનો માલિક છો. આ વિવેક તો જ જગતની અંદર આ બધા સુકૃત્યો જેને આપણે કહીએ છીએ સુકૃત, આ સુકૃત તો જ થાય, નહીં તો જીવથી ક્યારેય સુકૃત થશે નહીં, કારણ કે એ તો એટલો બધો મમત્વમાં હશે, બધું મારું જ છે, એક પૈસો એક દમડી છૂટશે નહીં એનાથી, બધી મારાપણાનો ભાવ જ એટલો, ભાઈ કંઈ મારાપણું નથી. એવી પ્રકારનો વિવેક વસ્તુ પ્રાપ્ત હોય એની અંદરનો, તો આ માલિકી ભાવ નથી, આ સંયોગિક ભાવ છે. આ વિવેક, મને મળેલી વસ્તુનો હું માલિક નથી, ગાંધીએ એને જુદા શબ્દમાં મૂક્યું, ટ્રસ્ટી છું. પણ ટ્રસ્ટી માલિકીનો ભાવ કરે તો શું કેવું, અધમતાની અધોગતિની પરાકાષ્ઠા છે. ટ્રસ્ટી અને બની બેઠો માલિક, ભાવ આવે છે માલિકીના. પૈસા દીધા પછી માલિકી રાખવાની છે કે છોડવાની છે, તો અહીંયા તો ઉલટો ક્રમ ચાલે છે. જુઓ, વિવેક ચુકાઈ જાય ત્યારે પરમાર્થથી આપણે કેટલા દૂર ફેંકાઈ જઈએ છીએ, અને એમ સમજીએ છીએ કે જેટલું મોટું બધું થાય છે, બહુ સારી ધર્મની જાગૃતિ ઘણી છે, આ કાળમાં તો આમ છે ને તેમ છે ને, કાંઈ નથી. મૂળ વાત તો બધે ચોકડો મુકાઈ ગયો છે, જે છે એ બધું ઉપરછલું તોફાન ચાલે છે, તંત અને તોફાન. કૃપાળુ દેવે શબ્દ મૂક્યો છે કુટારો, એક શબ્દ કુટારો. તો અહીંયા કહે છે કે જીવને વૈરાગ્ય સાથે સમ દમ અને વિવેકની જો પ્રાપ્તિ થાય, એવો યોગ થાય, અને એવો યોગ એટલે એવો પ્રસંગ અથવા સત્સંગ થાય, તો જીવને કલ્યાણનો માર્ગ સુલભ થાય. એક જ વાક્યમાં મણિલાલને કેટલો ઝકઝોર કર્યો હશે. અને ઘણીવાર આપણને પણ ઘણી વાર આવો ક્ષણિક વૈરાગ્ય તો આવી જતો હોય છે, પણ ક્ષણિક વૈરાગ્ય સાથે જો સત્સંગનું બળ ન હોય તો જીવનમાં ઉપશમ ન આવે. વૈરાગ્ય આવી જાય પણ ઉપશમ ન આવે. માંસ ખમણ કરે પણ પછી ખાવામાં એવો ખાય કે દુષ્કાળમાંથી અક્રાંતિઓ આવ્યો એમ ખાતો હોય, ઉપશમ તો છે જ નહીં, ઉપશમ નથી, વિવેક નથી. આપણને એમ છે કે આણે અઠાઈ કરી હતી ને આ અભક્ષનું આરાધન કરે છે, ભોગ કરે છે, તો કર્યું હતું, પણ કર્યું હતું ત્યારે કર્યું હતું, ટેસ્ટમાં આવી ગયો તે જરા વૈરાગ્યના, વિવેક નહોતો, શમ નથી, દમ નથી, ઇન્દ્રિયો ઉપર દમન આવ્યું નહીં, એને વ્રત કર્યું. લહ્યું સ્વરૂપ વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિકમાં. વ્રત કર્યા પણ વૃત્તિનું સ્વરૂપ જાણ્યું નહીં કે મારી વૃત્તિની અંદર દમન નથી, સમન નથી, વિવેક નથી, અને વ્રત કરી લીધું, વૈરાગ્યનો ઉભરો આવ્યો, એટલે પરમાર્થ નો ગ્રહણ કર્યો કે પરમાર્થ તો શમ આવે એ પરમાર્થ છે. વૈરાગ્યમાંથી શમ નિર્માણ થાય, વૈરાગ્યમાંથી દમ નિર્માણ થાય, સંયમ નિર્માણ થાય, વૈરાગ્યમાંથી વિવેક જાગૃત થાય, આ પરમાર્થ છે જે જીવને કલ્યાણનું કારણ. આ તો ન થયો, આ તો અભિમાનમાં ફૂઈલો ન ફાઈલો. ગ્રહ્યું વ્રત અભિમાન, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, અને ગણતરી કરે કે પોતે કેટલા કેટલા કર્યા છે. ઈ ગણતરીથી કોઈને મોક્ષ મળે છે? કેટલી અઠાઈ, કેટલી છકાઈ, કેટલા હોળભથા, કેટલા વર્ષી તપ, એનાથી મોક્ષ મળે? કે જીવનમાં કેટલો શમ, કેટલો દમ, કેટલો વિવેક. જીવની આત્મકલ્યાણનું કારણ શું? આ એની દશા. અને દશા શેનાથી આવે? શમથી દશા આવે, દમથી દશા આવે. વ્રત એ તો એક માત્ર એનું સાધન છે. વ્રતથી પરમાર્થ ગ્રહણ ન થાય તો વ્રત અવળું પડે. ગ્રહે નહીં લેવા લૌકિક માન, એ કરવા ગયો વ્રત, અને જે નહોતું એ દાખલ થઈ ગયું. શું દાખલ થયું? લૌકિક અભિમાન. લૌકિક અભિમાન એટલું થઈ ગયું કે હવે નીચે ઉતરે નહીં, જાળવવો આકરો પડે. એને તો અમે તપસ્વીઓ છીએ, તપસ્વીઓ છીએ, સંયમી નથી. તપસ્વી છો દમી નથી, તપસ્વી છો વિવેકી નથી. કલ્યાણ નહીં થાય. ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. એક એક ગાથા, એક એક શબ્દ આ પુરુષનો, જેને ખરેખર કલ્યાણ સાધવું છે, જેનામાં મુમુક્ષુતા સાચી જાગી છે, કોઈ દંભની વાત નથી. નિર્દંભ બનીને, નિખાલસ બનીને, નિષ્પાપ બનીને પ્રભુના વચનો સમજવા પ્રયત્ન કરીએ તો એક પણ અવગુણ જીવનમાં ન આવે. આ તો જ્ઞાનની ધારા વધે ને અભિમાનની ધારા વધે તો શું થાય? બંનેનો બરોબર બેલેન્સ જાળવીએ કે મારે વ્રતની અંદર પણ પરમાર્થને ગ્રહણ કરવો છે, અને પરમાર્થનું સ્વરૂપ એ કેવળ મારું આત્મિક કલ્યાણ છે, બીજું કંઈ નથી. જો કલ્યાણ ન થતું હોય તો પ્રવૃત્તિ ગમે તેવી હોય, સમજી લે ફરીથી, જો આત્મકલ્યાણ ન થતું હોય તો ક્રિયા ગમે તેટલી ઊંચી હોય, ગમે તેટલી આકરી હોય, ગમે તેટલી સુંદર હોય, ગમે તેટલી આકર્ષક હોય, પણ જીવને હિતકારી જીવને હિતકારી નથી. યમ નિયમમાં કૃપાળુ દેવે આ જ વાત કરી કે વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો. અરે સાહેબ, અમે સાધન શું કર્યા હતા? હોટલોમાં ખાવા ગયા હતા? તો કે ના, તું તો વનવાસ લીધો. અમે શું રાગડા તણીને ગાવા ગયા હતા? ના, તે તો મૌન લીધું. અમે શું એર કન્ડિશનમાં બેઠા હતા? ના, તું તો તપ્યો પહાડો ઉપર, વનવાસમાં ગયો, હોટલોમાં નથી રહ્યો. યમ કર્યા, નિયમ કયા, સંયમ કયા, આપ કયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો, વનવાસ લ્યો મુખ મૌન ગયો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો. અને શું કર્યું છે? આ બધા સાધનોની આપ નિષ્ફળતા કયો છો અમને? અમે સંસારિક ભોગ ઉપભોગના સાધન કર્યા હોય તો બરોબર છે, આ સાધનો તો બધા આવા કર્યા છે, એમાં કરવા છતાં પણ કલ્યાણ સેવા છે, પરમાર્થ ગ્રહણ ન કર્યું. પ્રત્યેકની અંદર એનો પ્રતિભાવ જે બીજો આવતો હતો તે ગ્રહણ કરી લીધો. વ્રતમાં જેમ અભિમાન ગ્રહણ કર્યું એમ દરેકમાં કંઈક જુદું જ ગ્રહણ કર્યું કે જેના કારણે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ યથાવત રહ્યા. કૃપાળુ દેવે લખ્યું છે જુઠાભાઈને કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ યથાવત રહ્યા. એ હેતુઓ ઉભા છે અને તે કર્યું ઘણું, એટલે કે હું કછું ઔર રહા ઉન સાધન. છે કલ્યાણનો માર્ગ કોઈ જુદું બતાવે છે. આપણે જે અનાદિકાળથી જે માની લીધું છે, આપણા મગજમાં જે વાત બેસી ગઈ છે, એનાથી કંઈક જુદી વાત કૃપાળુ દેવ આપણને કહે છે, સંકેત કરે છે. એ સમજવામાં જરા બહુ આકરું લાગે, એની ભૂમિકામાં આવું આકરું લાગે, કેમ કે આપણી ગતાનુગતિક માન્યતા સાથે આનો મેળ પડતો નથી, આનો મેળ નથી પડતો. આપણે એમ કે આવું જોઈએ, આમ તો આમ થાય, પણ આની અંદર આ વાત કેમ આમ કરે છે? જ્ઞાની કહે છે કે ભાઈ, કલ્યાણનો માર્ગ સુલભ કરવો પડશે. આગળ જો કરુણાવંત છે એટલે એને સમજાવે છે. અનંત કાળ થયા જીવનું સંસારને વિશે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિશે એણે અનંત એવા જપ તપ વૈરાગ્ય આદિ સાધનો કર્યા જણાય છે. તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવા એકે સાધન થઈ શક્યા હોય એમ જણાતું નથી. એવા તપ જપ કે વૈરાગ્ય અથવા બીજા સાધનો તે માત્ર સંસારરૂપ થયા છે તેમ થયું તે શા કારણથી, એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. આ જ્ઞાની મણિલાલને લખે છે, જેને વૈરાગ્ય થયો છે અને જેને વૈરાગ્ય માટે સવિસ્તર પત્ર લખ્યો. આ સવિસ્તર પત્ર લખ્યો વૈરાગ્યનું, એને અનેકવિધ પ્રકારનો પોતાનો વૈરાગ્ય બતાવ્યો છે. એને કૃપાળુદેવ કહે છે કે જો ભાઈ મણિલાલ, અનંત કાળ થયા જીવનું સંસારને વિશે પરિભ્રમણ છે. આ જીવ કેટલા સમયથી સંસારમાં છે? અનંત કાળ થયા, ખબર નથી ક્યારે શરૂ થયું. એ બિગિનિંગ વી ડુ નોટ નો, એન્ડ વેર ઇટ વિલ એન્ડ ધેટ ઓલ્સો વી ડુ નોટ નો. અમને નથી એની આદિની ખબર, નથી એના અંતની ખબર. જ્ઞાનીઓ એને એક શબ્દમાં મૂકે છે, અનંત. ટાઈમ ફિક્સ નથી, દવાની એક્સપાયરી ડેટ છે, ફૂડ પોકેટ્સની એક્સપાયરી ડેટ છે, પણ સાહેબ અમારા પરિભ્રમણની એક્સપાયરી ડેટ શું? દિલ્હીની ટિકિટ લીધી હોય તો દિલ્હી આવે એટલે ગાડીમાં ઓલો ટિકિટ ચેકર કે એક્સપાયરી ડેટ છે, હવે આગળ જવું હોય તો તમે જઈ શકશો નહીં. હવે દેહરાદૂન જવું હોય તો ટિકિટ દેહરાદૂનની જોઈ, આ કે દિલ્હીની ટિકિટમાં દેહરાદૂન જવાય નહીં. આ બધામાં એની મર્યાદા છે, એનો ટાઈમ નિશ્ચિત છે. સાહેબ અમારા સંસારનું પરિભ્રમણની ટિકિટ અમે કઢાવી છે, આ ક્યારે પૂરી થશે? કોક દી તો આ યાત્રાનો અંત આવશે ને, કોક દી તો આ યાત્રાનો અંત આવશે કે નહીં, કે અમારે આમાં જ? તો કે હા, ઘાણીનો બળદિયો ઇલાજ કરે, ઇલાજ કરે, કેદી અંત આવશે એની યાત્રાનો? કેટલા ગાઉ ચાલે તો એની યાત્રાનો અંત આવે? એની યાત્રાનો અંત એ મરે ત્યારે જ આવે, આવે જ નહીં. એમ આ જીવને સંસારનું અનંત કાળ થયા પરિભ્રમણ છે. પછી લખે સાહેબ, એ પરિભ્રમણમાં શું કર્યું? તો કે એ પરિભ્રમણને વિશે એણે અનંત એવા જપ તપ વૈરાગ્ય આદિ સાધનો કર્યા જણાય છે. એવું લાગે છે કે આ પરિભ્રમણમાં પણ એણે આવા સાધનો, જપ તપ વૈરાગ્ય વગેરે આવા સાધનો કર્યા હોય એમ જણાય છે. તથાપિ આવું કર્યું નથી એમ નથી કહેતું, જણાય છે કર્યા છે એમ પણ નથી કીધું. આ જેને કહીને કે શબ્દ પ્રયોગ ભજના એટલે હોય વા ન પણ હોય, ભજના થાય ન પણ થાય એમ જીવને કહે છે. પણ જ્ઞાની તો જીવ પર શ્રદ્ધાથી જીવે છે, આ જ્ઞાનીની દ્રષ્ટિ. આપણે કોઈને કહી દે કે મૂર્ખ, તે કોઈ દી કંઈ સારું કામ કર્યું જ નથી, કેમકે આપણામાં રહેલો દ્વેષ ભાવ, સામા પ્રત્યેનો નકારાત્મક ભાવ જ્ઞાનીઓને તો એવો હોય નહીં. જ્ઞાનીઓ કે ભાઈ, તે ઘણી વાર આવું કર્યું હશે, સરસ છૂટવા માટે તે પ્રયત્ન કર્યા હશે, પણ ભાઈ તારા પ્રયત્નો સફળ ન થયા. પણ જેનાથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવા એકે સાધન થઈ શક્યા હોય એમ જણાતું નથી. આમ જણાય છે કે તે કર્યું છે ઘણું, પણ આ જે કરવાનું છે એનાથી તું છૂટ, એવું યથાર્થ કર્યું હોય એમ તો જણાતું નથી. જો કર્યું હોત તો તું અમારી સામે અત્યારે હોત નહીં. વાત બેસે છે, જ્ઞાનીની ભાષા બેસે છે, જ્ઞાનીની કરુણા સમજાય છે. એ કહે છે કે અનંતના પરિભ્રમણમાં તે આવું બધું કર્યું હોય એવું જણાય છે, કર્યું હશે. વ સાધન બાર અનંત કયો, અમે ના નથી પાડતા, અમે નકારથી તારી સામે જોતા જ નથી કે તું કેવળ પાપી છો એમ નથી કહેતા, ના તે ઘણું કર્યું છે. જ્યારે જ્યારે તને જે સૂજ્યું હશે કર્યું છે, પરંતુ એટલું તો અમે જાણીએ છીએ, અમને એવું લાગે છે કે જેનાથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે, જે સાધન કરવાથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવા એકે સાધન થઈ શક્યા હોય એમ જણાતું નથી. તારાથી આવું કોઈ સાધન થયું હોય એવું જણાતું નથી કે જેનાથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય, કારણ કે કલ્યાણ સિદ્ધ થયું નથી. પરિભ્રમણ અને એના હેતુઓ યથાવત રહ્યા છે. આ હેતુઓ ટળ્યા નથી જ્યાં સુધી, તો પરિભ્રમણના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ જો જ્ઞાનીઓને આપણામાં દેખાય વિદ્યમાન, તો એ સમજે તો ખરો કે એને સાધન ગમે તેટલા કર્યા હોય પણ આ હેતુ એકય ઓછો થયો નથી. હેતુ ઓછા તો થવા જોઈએ, ક્ષીણ તો થવા જોઈએ, મંદ તો થવા જોઈએ, અલ્પ તો થવા જોઈએ. જો એની સાધના સાચી હોય તો અંશે પણ, અરે સંકિતને પણ કેવળ જ્ઞાન નથી કીધું, અંશે કેવળ જ્ઞાન કીધું છે. અંશ તો જાગવો જોઈએ, અંશ જાગે તો પૂર્ણ થાય, બીજ ઉગે તો પૂર્ણિમા થાય, પણ બીજ જ નહીં ઉગે તો પૂર્ણિમા કેવી રીતે થશે? એમ અંશે પણ એકેય સાધન જો નહીં થયું હોય તો સિદ્ધ દશાની પૂર્ણતા પ્રાપ્ત કેવી રીતે થશે? એટલે જ્ઞાની કહે છે કે એમાં યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવા એકે સાધન, શબ્દ શું મૂક્યો છે, એકે. કેટલા સાધન કરવા? જ્ઞાની કે એક જ કરને, પણ જેનાથી આ જીવ જન્મ મરણથી મુક્ત થાય. અમે નથી કહેતા તું અનંત કર. અનંત તમે કહ્યા છે સાહેબ, તમે તો કીધા અનંત અને કહેવાની વાત એક નહીં કરો છો. શું કામ અનંત કીધા? જગતના જીવોની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે, એના સમવાયના બધાય તથા ભવ્યતવિતા બધાની જુદી, કાળ લબ્ધિ જુદી, પુરુષાર્થ જુદો, અને કર્મનું પૂર્વકર્મનું બળ બાહુલ્ય જુદું. પ્રત્યેકના સમવાયની ડિગ્રી એટલી અલગ અલગ છે કે સંસારના બે જીવ એક સરખા નથી. અજ્ઞાનની ભૂમિકાએ ઉભેલા જીવ, પરિભ્રમણ કરતા સંસારી જીવ, કોઈ પણ બે જીવ એક ભૂમિકાએ નથી. એટલે જ્ઞાની કહે છે કે ભાઈ, અમે તો અનંત સાધન આપીએ છીએ કે જ્યાં તું ઊભો છું તારી પ્રકૃતિને જે અનુરૂપ હોય, તારી જેવી તથારૂપ યોગ્યતા હોય એવું સાધન છે, અને એમાં યોગ્યતા વધી જાય તો સાધન બીજું છે જ પાછું. જે ગ્રહસ્થને સાધન છે એનાથી મુનિઓના સાધન જુદા, જે મુનિઓના સાધન છે એનાથી એકાકી જિન કલ્પીઓના સાધન જુદા છે. ચોથા ગુણસ્થાનકથી માંડીને તેરમા ગુણસ્થાનક સુધીની યાત્રાના સાધનોની વિવિધતા છે. આ જ અનેકાંત છે જૈનનો. જીવ જ્યાં ઉભો છે ત્યાંથી એને ઉઠાવવો છે, અને ઉઠાવીને પાછું ઉપરનું સાધન તૈયાર જ છે. એને એની મેળે મળી જાય છે. ગાડી ચલાવીએ એટલે રાતનો સમય હોય તો આપણે ડાયનામો ચાલુ કરીએ એટલે અજવાળું આવે. અજવાળું કેટલું દેખાય? માઇલ, બે માઇલ સુધી. પણ ગાડી જેટલી ચાલે એનાથી બે માઇલ આગળ તો દેખાય જ. પણ મારે 200 માઇલની યાત્રા કરવી છે અને આ 2 માઇલનું અજવાળું છે તો બાકી 180 અંધારામાં છે, તો હું કેવી રીતે જઈશ? પછી માર્ગ કેવી રીતે મળશે? તો કે ભાઈ, તું ગાડી ચલાવ, જેટલો આગળ જઈશ એનાથી 2 માઇલ તને અજવાળું દેખાશે. એમ આ ગુણસ્થાનકની યાત્રા છે. આત્માના વિકાસ ક્રમમાં એકવાર તું આગળ જઈશ એટલે જે ગુણસ્થાનકે ઉભો છું અહીંયાથી આગળનો માર્ગ તને સ્પષ્ટ દેખાશે. કૃપાળુદેવ કહે છે કે ચોથાએ ગયેલાને સાતમાની ખબર પડે અને સાતમાને 13માનું જ્ઞાન થાય, પણ પહેલાનું ઠેકાણું ન હોય અને 13મે આમ થાય કે નહીં, 12મા વાળો આમ થાય કે નહીં, 11મા વાળો પૈડો તો શું કામ પૈડો, હવે એ પૈડો તો પૈડો પણ તું તો ઉભો થા. ખૂબ સમજવાનો માર્ગ છે, માર્ગ વિવેકનો. બિન જતી બિન પ્રયોજન એવી એવી વાતમાં પડ્યો હોય, કેમ કે આને એ પ્રકારનું જીવની મતિ કલ્પના જુદું જુદું કામ કર્યા કરે. કેવડીને શું હોય, ખાય કે ન ખાય? ભાઈ, કેવડી ખાય તો તારે રસોઈ નથી કરવી. ક્યાં વાત કરવી? જ્ઞાની કહે છે કે તે માત્ર સંસારરૂપ થયા છે, તેમ થયું છે તે શા કારણથી, એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. આ કોને લખ્યું? મણિલાલને. કયા મણિલાલ? કે જેને ખૂબ ભાવ આવ્યો છે કે આ સંસાર અસાર છે, દીક્ષા લઈ લેવાની, હવે આમાં કાંઈ હારા વાટ છે નહીં. એને કહે છે કે વિચારવાનું છે હજી, તારે વૈરાગ્ય આવ્યો એ વાત સાચી, પણ હજી વિચારણા બાકી છે. એનો મતલબ કે જો વિચારની પરિપક્વતા વિનાનો વૈરાગ્ય હશે તો એ કલ્યાણકારી સિદ્ધ થશે નહીં. તો મણિલાલ ઉપરની કરુણા જુઓ, કૃપાળુદેવની એની કૃપા જુઓ. એ કહે છે ભાઈ, આ જ્યાં સુધી નહીં હોય તો કે છે તે આવું તો અનંતવાર પૂર્વે કરી નાખ્યું છે, પણ કલ્યાણ સિદ્ધ થયું નથી. એવા એકે સાધન થયા હોય એવું જણાતું નથી, માટે આ શા કારણથી આમ થયું છે, પૂર્વના મારા સાધનો નિષ્ફળ કેમ ગયા?
સહુ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, સતે સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય.
અરે જીવ, અનંત કાળની પરિભ્રમણની યાત્રામાં મારી કમનસીબી તો એવી છે કે અનંત સાધન પણ નિષ્ફળ ગયા. નથી કર્યા એમ નહીં, કર્યા છતાં પણ નિષ્ફળ ગયા. પરિભ્રમણ તો ઊભું ને ઊભું રહ્યું, રહ્યો ન કોઈ ઉપાય. હવે હું કયો ઉપાય કરું? કેમ કે એકેય બાકી રાખ્યા નથી. જુઓ, જીવનું મનોમંથન કે છે દુહામાં, જેમ આપણે કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવા માટે બધા જ ઉપાયો લઈ લે અને પછી કહીએ કે આ રોગ માટે મેં ઉપાય કર્યા, કેટલા ડોક્ટર, બાધા, આખડી, દોરા, ધાગા, એકેય મૌલવીને છોડ્યા નથી, એકેય પીરને છોડ્યા નથી, એકેય દેવદેવીની માનતા છોડી નથી, પણ કાંઈ કારી ફાવતી નથી. એમ આ અનંતકાળના પરિભ્રમણને સમાપ્ત કરવા માટે જેટલા જેટલા સાધનો એ જ્ઞાનીઓએ કહ્યા છે, આ બધા જ સાધનો કરી છૂટ્યો. રહ્યો ને કોઈ ઉપાય, મારી દશા તો જુઓ પ્રભુ, હું કોને કહું, શું કહું? એક પણ ઉપાય મારી નજરમાં એવો નથી કે જે મેં કર્યો ન હોય. આ દશા સુધી પહોંચે, રહ્યો ને કોઈ ઉપાય, ત્યારે જ્ઞાની કે સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? તો સાચું સાધન સમજ્યો નહીં. જે કર્યું તે સાધન એ એવી રીતે ન કર્યું કે જેથી યથાર્થ રીતે કલ્યાણ સિદ્ધ થાય. જરૂર આ વાત જીવે અવશ્ય ફરી ફરી વિચારવાને યોગ્ય છે. કૃપાળુ દેવે અહીંયા લખ્યું છે, આપણે વાંચી લઈએ એટલું અને પછી સમાપ્ત કરીએ, કે આ સ્થળને વિશે કોઈ પણ પ્રકારે જપ, તપ, વૈરાગ્ય આદિ સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી. સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી, નહીં તો કૃપાળુ દેવના નામે આપણે ઊંધું મારવામાં કંઈ બાકી રાખશું નહીં. શ્રીમદમાં તો કાંઈ નહીં, જપ તપ બધું ખોટું, એમ કીધું છે કૃપાળુ દેવે કે કેમ કરવા એમ કીધું છે? આ ખોટું એમ કીધું કે ખોટી રીતે ન કરવા એમ કીધું? એમ કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયા છે તેનો હેતુ શું હશે તે વિચારવા માટે લખવામાં આવ્યું છે, કે આ કરવા છતાં પરિણામ કેમ ન આવ્યું, આવું કરવા છતાં કલ્યાણ કેમ સિદ્ધ ન થયું, એને માટે તું વિચાર કે શું ખામી રહી ગઈ, શું ઉણપ રહી ગઈ, સમજણમાં ક્યાં દોષ આવ્યો, વર્તનમાં ક્યાં દોષ આવ્યો, એ વિચાર, અંતર વિચાર કર. સાધન સારા છે પણ પરિણામ યોગ્ય ન આવ્યું, દવા સારી છે પણ લાભ ન થયો, તો સાથે ખાવામાં કંઈ ભાન નહીં રાખવું હોય, ચરી નહીં રાખવી હોય, પથ્યા પથ્યોનો વિવેક નહીં હોય, માત્રા આઘી પાછી કરી નાખી હશે, જે સમયે કીધું છે ત્યારે નહીં લીધી હોય, કાંઈ અપલખણ આપણા ઓછા નથી? તો જ્ઞાની કહે છે કે નિષ્ફળ કેમ ગયા એ વિચારવાનું છે, સાધનનો નિષેધ નથી, એની નિષ્ફળતા કેમ થઈ છે એ વિચારવા માટેની અમે આ વાત લખી છે. તે વિચારવા માટે લખવામાં આવ્યું છે, કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે એવા જીવને વિશે તો વૈરાગ્યારી સાધન તો ખચિત હોય છે. અરે, જેને કલ્યાણ સિદ્ધ થાય એને તો આ જ સાધનોથી કલ્યાણ સિદ્ધ થાય. શું વૈરાગ્ય વિના કલ્યાણ સિદ્ધ થાય? વ્રત તપ જપ વિના કલ્યાણ સિદ્ધ થાય? તો કે છે, કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે એવા જીવને વિશે વૈરાગ્ય આદિ સાધન તો ખચિત અપીલ વિના હોય જ છે. નો ક્વેશ્ચન અબાઉટ ઇટ, સવાલ જ ઉભો થતો નથી કે વૈરાગ્ય જપ તપ કરવા કે નહીં, કરવા ના જ. હવે કેમ કરવા, કેવી રીતે કરવા, એટલું જ વિચારવાનું છે. ક્યારે કરવા આ બધું, આ સાધન નિષ્ફળ ન થાય અને એ સાધનનો જે લાભ છે એ લાભ મને મળે એ કેવી રીતે મળે? કછુ ઔર રહા ઉન સાધન સે, બિન સદગુરુ કોઈ ન ભેદ લહે. બસ આ સદગુરુ પાસેથી આ ભેદ મેળવવાનો છે કે પ્રભુ, અનંત સાધન હોવા છતાં આ જીવનું કલ્યાણ કેમ ન થયું, પરિભ્રમણ કેમ ચાલુ રહ્યું, એનો અંત કેમ ન આવ્યો, યથાર્થ કલ્યાણ સિદ્ધ કેમ ન થયું? આ સદગુરુ અહીંયા આવીને ઉભો રહીએ છે, એનો ભેદ બતાવે છે.
ગુરુ બિન જ્ઞાન ને ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય નાટડે, જય 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 ગુરુદેવ.
સત્પુરુષોનો યોગ બળ જગતનો કલ્યાણ.